આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ડોક્ટર ભૌમિકભાઈ શાહ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે.
થેન્ક યુ નીતુબેન.
ભૌમિકભાઈ, કોરોના વાયરસની રસી વિશે તમે ઘણી બધી માહિતી અમારી સાથે શેર કરતા આવ્યા છો. શ્રોતા મિત્રો જ્યારે પણ નવા સમાચાર આ રસીને લઈને આવે ત્યારે નવા પ્રશ્નો અમને મોકલાવે છે અને અમે તમારો સંપર્ક કરીએ છીએ. એટલે આજે જે પ્રશ્નો અમને મળ્યા છે તેમાં સૌથી પહેલાં તો લોકોને ચિંતા છે કે નોર્વે જેવા દેશોમાં જ્યાં રસી લીધા પછી અમુક મૃત્યુ નોંધાયા છે, પરંતુ તેને રસી સાથે કોઈ સંબંધ છે કે નહીં એ બહુ ક્લિયર નથી. અમારે માટે થોડી ચોખવટ કરી શકશો?
નીતલબેન, જ્યારે પણ આપણે મેડિકલ ન્યૂઝ મીડિયામાં સાંભળીએ તો એનું બેકગ્રાઉન્ડ સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે વેક્સિનની ટ્રાયલ કરવામાં આવે છે તેમાં ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ હોય છે. પણ એકવાર વેક્સિન જ્યારે માર્કેટ થાય પછી આપણે એની ઇન્ફોર્મેશન ગેધર કરવાનું પૂરું નથી કરી દેતા. એના માર્કેટિંગ થયા પછી પણ કોઈ પણ નવા સેફ્ટી સિગ્નલ હોય એ આપણે ચાલુ જ રાખીએ છીએ સમજવાનું અને એને એના પ્રમાણે આપણા પ્લાન બદલવાનું. એને ઘણીવાર ફેઝ 4 એક્સપિરિયન્સ પણ કહેવામાં આવે છે. એટલે એના જ પાર્ટ લેખે નોર્વેની અંદર જ્યારે જસ્ટ લાસ્ટ વીક એની મેડિકલ એજન્સી એવું રિપોર્ટ કર્યું કે 13 મૃત્યુ નર્સિંગ હોમના રેસિડન્ટ હોય, એટલે કે ઓલ્ડ એજના અને જેમને મેડિકલ ઇલનેસ ઘણી હોય એવા પેશન્ટોમાં થયેલા છે, ને એ લોકોએ એની પહેલા કોવિડ વેક્સિન ફાઇઝરની જે વેક્સિન છે એ લીધી હતી. પણ જ્યારે પણ આ ન્યૂઝ આવે તેમાં સૌથી પહેલી વસ્તુ એમાં બે પાસા છે જે સમજવા ખૂબ જરૂરી છે. એક કે આપણને એમ લાગે આ વાંચ્યા પછી કે આ તો ઘણું રિસ્કી છે, ખરેખર આવી વેક્સિન લેવી જોઈએ કે નહીં. પણ જ્યારે આપણે રિસ્કની વાત કરતા હોય રિસ્કને પર્સ્પેક્ટિવમાં મૂકવો ખૂબ જરૂરી છે. જો એક ઉદાહરણ આપું કે આપણે ન્યૂઝમાં વાંચીએ કે હાઈવે ઉપર એક કાર એક્સિડન્ટ થયો અને એમાં એક પરિવારનું મૃત્યુ થયું, એ સાંભળ્યા પછી બીજા દિવસથી આપણે કાર ચલાવવાનું બંધ નથી કરી દેતા. કારણ કે આપણા દિમાગમાં એ પિક્ચર ક્લિયર છે કે કરોડો કાર ઓસ્ટ્રેલિયામાં ફરે છે અને આખો દિવસ અને દરેક દિવસ ફરતી હોવા છતાં એકલ દુઃખ આવા એક્સિડન્ટના ન્યૂઝ આવે છે જેમાં અનફોર્ચ્યુનેટલી લોકોના મૃત્યુ પણ થાય છે. એટલે જ્યારે આપણે ગુજરાતીમાં ગણિતની રીતે જોઈએ તો જેમ અંશ હોય એનો છેદ પણ હોય, અને જે છેદ કેટલો મોટો છે એના ઉપર નજર રાખવી ખૂબ જરૂરી છે. આપણને આ વેક્સિનની ટ્રાયલ 30,000-40,000 લોકોમાં થઈ છે, પણ હવે જ્યારે વેક્સિનેશન ચાલુ થાય છે તો એક કરોડો નહીં અબજો લોકોને આ વેક્સિન આપવામાં આવશે. અને જ્યારે આવી રીતના આટલી મોટી સંખ્યામાં વેક્સિન આપવામાં આવે તો એટલી રેર સિરિયસ સાઈડ ઇફેક્ટ કે મોર્ટાલિટી, જેમ કે 1 in 1,00,000 થતી હોય એવી વસ્તુઓ પણ હવે ધ્યાનમાં આવે અને ન્યૂઝમાં રિપોર્ટ થાય, ત્યારે એ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે કે આ કેટલા લોકોમાંથી એક ઇવેન્ટ છે. એટલે એક પહેલી વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ આવી વસ્તુ રેકોર્ડ કરવામાં આવે એના પછી 1-2 અઠવાડિયા સુધી આ કેસનું ખૂબ ડીપ ઇવેલ્યુએશન થાય અને એમાં એ જાણવાની કોશિશ કરવામાં આવે કે આ વેક્સિનને કારણે ડાયરેક્ટલી આ માણસોના ડેથ થયા છે કે પછી એમને સાથેની જે ઇલનેસ હતી એને કારણે ઓલરેડી એ લોકો ઘણા સિક હતા અને મૃત્યુ થયા છે, અને એ રિપોર્ટ હજુ પૂરા આવ્યા નથી. એટલે એ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને મને એમ નથી લાગતું કે અત્યારે એમ આપણે નક્કી કરી લેવું જોઈએ કે આ વેક્સિન લેવા જેવી નથી કે સેફ નથી. સૌથી સારી વસ્તુ એ છે કે ઓસ્ટ્રેલિયામાં આ વેક્સિન માર્કેટ થાય અને એનો રોલ આઉટ થાય એની પહેલા ખૂબ ટ્રસ્ટવર્ધી જે આપણી ઓર્ગેનાઇઝેશન TGA એની કમિટી આપણી જેમ જ આ ઇન્ફોર્મેશન પર ધ્યાન રાખી રહી છે અને આ ઇન્ફોર્મેશન માંથી જે લેસન્સ લર્ન કરવાના હોય, જો એમ જાણવામાં આવે કે અમુકથી વધારે ઉંમરમાં જો એક્યુટલી કોઈ માણસ ઇલ હોય કે કોઈ બીમારી હોય ત્યારે ન આપવી જોઈએ વેક્સિન, તો આપણે એ લેસન લર્ન કરીએ એમાં પણ ફાયદો જ છે. અલ્ટિમેટલી સાયન્સનું કામ જ એ છે કે જેમ જેમ નવી ઇન્ફોર્મેશન આવતી જાય એ પ્રમાણે આપણે આપણો અપ્રોચ એડેપ્ટ કરીએ. એટલે મને લાગે છે કે આમાં પેનિક કરવા કરતા શાંતિથી આની ઇન્ફોર્મેશન એનાલાઇઝ કરી અને જ્યારે TGA આપણને કહેશે કે એનું શું ઇન્ટરપ્રિટેશન કરવું એને ફોલો કરવું એ વધારે સારો રસ્તો છે.
અને આ જાતના ટેસ્ટ અલગ અલગ ફેઝમાં દરેક દવા કે રસી માટે થતા હોય છે, બટ બીકોઝ કોરોના વાયરસ રસીમાં આટલો બધો ઇન્ટરેસ્ટ છે, લોકો દરેક નાના નાના ન્યૂઝ ફોલો કરે છે. કારણ કે ફ્લૂ વેક્સિનમાં પણ એકલ દોકલ લોકોને રિએક્શન આવતા હોય છે કે બીજું કોઈ ઇન્જેક્શન લીધા પછી કોઈકને હાથમાં દુખે કે સાધારણ તાવ આવે, બટ સ્ટીલ ઓસ્ટ્રેલિયામાં એટલીસ્ટ મોટાભાગના લોકો ફ્લૂ વેક્સિન પણ લેતા હોય છે.
એ વાત સાચી છે. અને જો આપણે કહીએ તો કન્સેપ્ચ્યુઅલી મને એમ કહેવાનું થાય કે હેડલાઈન આપણને હંમેશા દેખાય છે, પણ ટ્રેન્ડ લાઈન છે ને ઘણી વાર આપણે એનાલિસિસ કરીને જાણી શકીએ. વોટ આઈ મીન બાય દેટ ઇઝ કે આખા સંદર્ભમાં આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ શું છે ઘણી વાર આપણને ખાલી હેડલાઈન વાંચીને નથી ખબર પડતી, એટલે એ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ભૌમિકભાઈ, બીજો જે મુદ્દો આ વેક્સિનને લઈને અત્યારે સમાચારોમાં ચમક્યો છે લગભગ હમણાં જ એક બે દિવસમાં જ, એ છે કે વેક્સિનની સપ્લાય એટલે એનો જથ્થો કદાચ દરેક દેશને જોઈએ છે એટલી રસીઓ સમયસર ન મળી રહે, એટલે કે પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ લેવામાં વાર લાગે. અને એને લગતો પ્રશ્ન દીપકભાઈ મંકોડીએ મોકલાવ્યો છે કે એક ડોઝ લીધા પછી શું આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવી પડે તો કરી શકાય, એ પહેલો ડોઝ કેટલું રક્ષણ આપશે, અને બીજો આ ડોઝ માટે જો રાહ જોવી પડે તો કેટલી રાહ જોવી સલાહભરી છે?
સો આ ક્વેશ્ચન છે વેક્સિનેશનના શિડ્યુલ વિશે, અને જુદી જુદી વેક્સિનના જુદા શિડ્યુલ છે, પણ આપણે જે બે મેજર કેન્ડિડેટ વેક્સિન ઓસ્ટ્રેલિયામાં ફાઇઝરની અને એસ્ટ્રાઝેનિકાની વેક્સિનની વાત કરીએ તો ફાઇઝરની વેક્સિનમાં બે ડોઝ 3 વીકના અંતરે લેવાના છે, અને એસ્ટ્રાઝેનિકાની વેક્સિનના બે ડોઝ 4 વીકના અંતરે લેવાના છે. અને અર્લી એવા પણ રિપોર્ટ્સ છે કે ઇવન પહેલા ડોઝ પછી પણ અમુક ઇમ્યુનિટી ડેવલપ થાય છે, એનો ટાઈમ ફ્રેમ અને કેટલામાં થાય છે એ થોડું હજુ ક્લિયર નથી. પણ ધારો કે એવી સિચ્યુએશન ઊભી થાય કે પહેલા ડોઝ પછી તમારે ક્યાંક ટ્રાવેલ કરીને જવાનું થાય, તમને એમ થાય કે બીજો ડોઝ તમને નહીં મળી શકે, તો એનાથી કેટલું પ્રોટેક્શન મળે છે? આ ક્લિનિકલ ટ્રાયલ્સની અંદર બંને ડોઝ દરેક વ્યક્તિને આપવામાં આવ્યા છે, એટલે આપણી પાસે એવા રિપોર્ટ નથી કે એક ડોઝથી કેટલો ફાયદો થાય, પણ રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સ ઘણી વાર આપણી પાસે હોય. અત્યારે વેક્સિનનો ફ્રન્ટ રનર કન્ટ્રી દુનિયામાં ઇઝરાયલ છે, જેને લગભગ 1/4 પોપ્યુલેશનને એટલીસ્ટ એક ડોઝ વેક્સિનનો આપી દીધો છે. અને એ લોકોએ રિસન્ટમાં રિલીઝ કર્યું છે કે એક ડોઝ આપ્યા પછી જે કોરોના વાયરસનું ઇન્સિડન્સ છે એ સ્ટીલ હજુ રીઝનેબલ પ્રમાણમાં છે, ખૂબ મોટો ઘટાડો નથી થઈ ગયો. એટલે જો ટ્રાવેલ કરવું પડે આપણે અને એ અનિવાર્ય હોય તો આપણે ટ્રાવેલ કરવું પડે, પણ જો એ ઇલેક્ટિવ હોય, આપણે નક્કી કરી શકીએ કે ક્યારે જવું છે ક્યારે નહીં, તો બીજો ડોઝ લીધા પહેલા જવું હિતાવહ નથી. કારણ કે જ્યારે પહેલો ડોઝ આપવામાં આવે છે ત્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટિમ્યુલેટ થાય છે, બીજા ડોઝમાં એ રિસ્પોન્સ 6-10 ગણો વધારે થાય અને ખૂબ ડ્યુરેબલ, લોંગ ટાઈમ લાસ્ટિંગ રહે. એટલે ઇવન પહેલા ડોઝમાં જે રિસ્પોન્સ આવે એ રિસ્પોન્સની માત્રા અને એનું ડ્યુરેશન એ બંને એટલા બધા હેલ્પફુલ હોતા નથી. એટલે જો આપણા હાથમાં હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે આપણે 2 ડોઝ વેક્સિનના લયા પછી જ કોઈ પણ જગ્યાએ ટ્રાવેલ કરવાનું વિચારીએ. તમારો જો બીજો સવાલ હતો કે બીજો ડોઝ ધારો કે ડીલે થઈ જાય તો કેટલો ડીલે ચાલી શકે, અગેન એના માટે ક્લિયર એવા વિચાર સાથે ટ્રાયલ કરવામાં નથી આવી, પણ પ્રેક્ટિકલી સ્પીકિંગ મોટેભાગના કન્ટ્રીઝમાં એમ માનવામાં આવે છે કે બીજો ડોઝ 4-12 અઠવાડિયા સુધી પછી આપવો પડે તો આપી શકાય. એમાં ઘણા બધા કારણથી આ ડીલે થઈ શકે. એક, જેમ તમે કીધું એમ, વેક્સિનના સપ્લાયનો ઇસ્યુ હોઈ શકે. બીજો ઇશ્યુ કે તમે એ વખતે માંદગી કોઈ આવી હોય, તમને તાવ આવી ગયો હોય, તમને સારું ફીલ ન થતું હોય, તો એક્ઝેક્ટલી તમારે બીજા ડોઝનો જ્યારે ટાઈમ 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા પછી હોય ત્યારે તમને એ થોડું ઠેલું પાછળ ઠેલવું પડે, તો પણ તમે જો 12 અઠવાડિયાની અંદર વિધિન 3 મંથ્સ બીજો ડોઝ લઈ લો તો ઇટ ઇઝ સ્ટીલ રેકમેન્ડેડ. પણ જ્યારે કે એવું પણ બને કે તમે 3 મહિના સુધી પણ ડોઝ ના લઈ શકો, તો અત્યારે તો રેકમેન્ડેશન એમ જ છે કે ઇવન 3 મહિના પછી પણ જો તમે બીજો ડોઝ લઈ જવા લેવા માટે શક્ય હોય તો બીજો ડોઝ એ વખતે લઈ જ લેવો, કેમ કે એક ડોઝથી હંમેશા રિલાયબલ આપણને ઇમ્યુનિટી મળતી નથી.
આજ તમે હમણાં વાત કરી કે બીજો આ ડોઝ વખતે તાવ આવ્યો હોય તો કદાચ વેક્સિન લેવી પાછી ઠેલવી પડે, એ વિષય પર નરેશભાઈ ત્રિવેદીનો પ્રશ્ન છે કે તેમની ને તેમના પત્નીની ઉંમર 70 વર્ષની આસપાસ છે ને તેમને ડાયાબિટીસ અને બીજી 1-2 વસ્તુની તકલીફ છે, તો શું તેમને માટે આ રસી લેવી હિતાવહ છે કે નહીં, અને કોઈ આડઅસરની તેમણે તપાસ કરવી જોઈએ?
તો જે આપણે પર્સનલ સિચ્યુએશનની વાત કરીએ કે તમને સાથે કઈ બીમારી હોય અથવા તમે એવી કોઈ દવાઓ ઉપર હો જેમાં તમને વિચાર આવે કે આની સાથે સાથે વેક્સિન લેવાય કે ન લેવાય, અલ્ટિમેટલી તમારા પર્સનલ સિચ્યુએશનમાં બધી જ બીમારી અને દવાનું ધ્યાન તો તમારા પોતાના ડોક્ટર રાખીને તમને સલાહ આપી શકે, પણ ઇન જનરલ જો આપણે વાત કરીએ તો આ ટ્રાયલ્સમાં હાઈએસ્ટ રિસ્કના લોકોને લઈને ટ્રાયલ કરવામાં આવી હતી. અને હાઈએસ્ટ રિસ્ક આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે જેમની ઉંમર વધારે હોય, ખાસ કરીને 65 થી 70ની ઉપરની ઉંમર હોય, ડાયાબિટીસ હોય, હાર્ટનો પ્રોબ્લેમ હોય, કેન્સર હોય, કિડનીના પ્રોબ્લેમ હોય, ઓબેસિટી અથવા મોટાપો હોય, એ બધાને સિવિયર કોવિડ થવાના ચાન્સીસ વધારે છે. અને આ બધા લોકોને આ ટ્રાયલમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા હતા. અને એની સાથે જ જે આપણને એફિકસી અને સેફટીના નંબર્સ જે આપણે જાણીએ છીએ બધા આ ટાઈપની બીમારી સાથે જાણવામાં આવ્યા છે. એટલે આમાંથી કોઈ પણ બીમારી હોય તો એમાં કોવિડ વેક્સિન લેવામાં કોઈ વાંધો નથી. એના સિવાય જો આપણે વધારે વિચાર કરીએ તો ક્યારેક લોકોને એમ વિચાર આવે કે એ વખતે જેમ કે ઘણા લોકોની દવાઓ હોય એ બ્લડ થીનર હોય, કે સ્ટ્રોક થયો હોય, કે હાર્ટ એટેક આવ્યો હોય, એના પછી ઘણા બધા લોકો એસ્પિરિન, વોર્ફરિન એવી દવાઓ પર હોય છે. એટલે આ ઇન્જેક્શન છે અને સ્નાયુમાં અથવા મસલમાં આપવામાં આવે છે, અને એમાં ઘણી વાર ચિંતા થાય કે એનાથી કોઈ તકલીફ તો નહીં થાય ને, બ્લીડિંગ તો વધારે નહીં થાય ને. પણ જે થેરાપ્યુટિક ડોઝમાં આ ગોળીઓ અથવા તો ઇન્જેક્શન આપવામાં આવે છે એની સાથે ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન અથવા સ્નાયુમાં ઇન્જેક્શન આપવું કમ્પ્લીટલી સેફ છે. અને અમુક લોકોને જે રેર ઇલનેસ હોય જેમ કે હિમોફિલિયા કે એવું, એની અંદર તમારા ડોક્ટર એની પહેલા જ અમુક એ પ્રોડક્ટ આપી અને તમારી બ્લીડિંગ સિસ્ટમને નોર્મલાઇઝ કરીને પછી પણ વેક્સિન અપાવી શકે છે. એના સિવાય ક્યારેક એવો પણ વિચાર આવે કે તમને એલર્જી છે, જેમ કે ફૂડની એલર્જી છે, ઘણા લોકોને નટની એલર્જી હોય છે, કે એગ પ્રોટીનની એલર્જી હોય છે, કે ગ્લુટનનો પ્રોબ્લેમ હોય, કે સોયાબીનનો પ્રોબ્લેમ હોય, આ વેક્સિન્સમાં આમાંથી કોઈ કમ્પોનન્ટ યુઝ થતો નથી, એટલે એમાં કોઈ ચિંતાની વાત નથી. ક્યારેક એમ થાય કે તમે બીજી કોઈ વેક્સિન લીધી હોય ને એમાં એલર્જીક રિએક્શન થઈ હોય તો આ વેક્સિન લેવાય કે નહીં, એ ડેફિનેટલી તમારે તમારા ડોક્ટર સાથે ડિસ્કસ કરવું જોઈએ. પણ તમને ફ્લુ શોટથી એલર્જીક રિએક્શન આવ્યું હોય તો જરૂરી નથી કે આ વેક્સિનમાં પણ એલર્જીક રિએક્શન આવે. અને ધારો કે તમે પહેલો ડોઝ લો અને એ વખતે કંઈક તમને એલર્જીક રિએક્શન આવે તો એની સિવિયારિટી પરથી નક્કી કરવામાં આવે કે બીજો ડોઝ આપવો કે ન આપવો. અને અમુક ઇલનેસીસ એવી છે કે જેમાં તમારી ઇમ્યુનિટીને ઓલરેડી અસર થઈ હોય, ઘણી વાર ઇમ્યુનિટી લો હોય, જેમ કે કેન્સર હોય ને તમને કીમોથેરાપી આપતા હોય, અથવા તમને કોઈ ઓટો ઇમ્યુન કન્ડિશન હોય જેમ કે રુમેટોઇડ આર્થરાઇટિસ, ને પછી તમને સ્ટેરોઇડ દવાઓ લેવાની થાય, કે અમુકને એચઆઈવી હોય ને એમાં કારણે પણ એમની ઇમ્યુનિટી ઓછી હોય, એ બધા સિચ્યુએશનમાં વેક્સિન સેફ છે, પણ એ આપણને ખબર નથી કે એ ઇનફ ઇમ્યુન રિસ્પોન્સ એનાથી ક્રિએટ થશે કે નહીં. એટલે એની એફિકસી હજુ આપણને ખબર નથી પૂરેપૂરી. પણ તેમ છતાં એ લોકોનું શિડ્યુલ સેમ જ રહે છે, એમને બે જ ડોઝ આપવાના હોય છે, એમાં એક્સ્ટ્રા ત્રીજો કે ચોથો ડોઝ આપવાની કોઈ જરૂરત નથી, અને એ લોકો આ ડોઝીસ લઈ શકે છે. અને ધારે એ વખત તમને અક્યુટ ઇલનેસ એમ કે તાવ તર્યો એવું કંઈક હોય તો એ જ્યાં લગીને સેટલ ન થઈ જાય ત્યાં લગીને તમે વેઇટ કરી શકો છો. જેમ આપણે આગળ વાત કરી કે ભલે 4 અઠવાડિયા થઈ ગયા હોય તમે ડ્યુ હો સેકન્ડ ડોઝ માટે, પણ એ સેટલ થઈ જાય એના પછી પણ તમે નેક્સ્ટ ડોઝ લઈ શકો છો.
એટલે અમુક બીમારીઓ એવી હોઈ શકે જેમાં રસી લેવી તો સેફ છે પણ તેની અસર કેટલી થશે એ અત્યારે કઈ કહી ન શકાય.
એ સાચી વાત છે, ને એટલા માટે જ એ જે આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે ખૂબ જરૂરી છે કે રસી લીધા પછી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ને એ બધાના જે નેશનલ ગાઈડલાઇન્સ હોય એને ફોલો કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કેમકે રસીને કારણે 100% પ્રોટેક્શન નથી અને એનું પ્રોટેક્શન ક્યારેક વેર ઓફ પણ થઈ શકે છે. એટલે કાળજી રાખવી વેક્સિન લીધા પછી હજુ પણ એટલી જ જરૂરી છે.
ભૌમિકભાઈ, ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. કોવિડ વેક્સિન વિશેના અમારા પ્રશ્નો તમે છેલ્લા કેટલાક કાર્યક્રમોમાં ઉકેલતા આવ્યા છો. થેન્ક યુ ફોર યોર ટાઈમ, અને ફરી થોડા દિવસ પછી કદાચ તમને તકલીફ આપીશું જ્યારે કોવિડ રસી ખરેખર ઓસ્ટ્રેલિયામાં આપવાની શરૂ થશે ત્યારે કદાચ અમારા શ્રોતા મિત્રો પાસે નવા પ્રશ્નો હોય તો ત્યારે ફરી એકવાર તમારી સાથે વાત કરીશું. પણ આજે તમે સમય કાઢીને આ માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ નીતલભાઈ.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
લાઈક શેર કોમેન્ટ કરો SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.